तारीख 25/10/1983, श्री परमागम सार, बोल नंबर 375 ऊपर पूज्यभाई श्री शशिभाईनु भावनगरमा प्रवचन, सळंग प्रवचन नंबर 192।
શુદ્ધિના પરિણામ નો બહુ મોટો દ્રષ્ટાંત એ છે કે કોઈ પણ જીવને મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા વિના મોક્ષ પર્યાયની પ્રાપ્તિ નહીં થાય. ભલે મોક્ષ પર્યાય તે કાળનું સ્વતંત્ર પરિણામ છે અને મોક્ષ માર્ગનું પર્યાય અલ્પ શુદ્ધિ રૂપ છે, મોક્ષ પર્યાય પૂર્ણ શુદ્ધિ રૂપ છે. તો અલ્પ શુદ્ધિ કારણ અને પૂર્ણ શુદ્ધિ કાય એ વાત તો બહુ ન્યાયોચિત નથી. અલ્પ પણ તે કારણ અને તે કારણનું કાર્ય પૂર્ણ એમ સીધું બેસે એવું નથી, પણ ત્યાં કારણ કાર્ય કઈ અપેક્ષાથી લેવામાં આવે છે કે જે શુદ્ધિ સ્વરૂપ થઈ એ શુદ્ધિ વૃદ્ધિગત થતી ગઈ, તે વૃદ્ધિ થતી થતી પૂર્ણ થયું એમ જોઈને એ જે વૃદ્ધિમાન પણ છે તેને કારણે એને કારણે શુદ્ધિની વૃદ્ધિ એને કારણે પૂર્ણતામાં એવો એક ન્યાય છે અને એવો ક્રમ છે અનાદિ કે એ રીતે શુદ્ધિની શરૂઆત અને શુદ્ધિની વૃદ્ધિ થયા વિના શુદ્ધિની પૂર્ણતા નથી. આનું એવા અશુદ્ધિમાં નિયમ છે કે ત્રીજી નાળથી નીચેની જે જીવતો આવતો હોય તો તે પાછળ શક્તિમાન થઈ શકે, તે મનુષ્ય થાય તો પણ મુનિ દશા અંગીકાર ન કરી શકે. બાકી તો ભૂતકાળ નથી, વર્તમાન પર્યાય સ્વતંત્ર છે, છતાં કેટલાક પરિણામના નિયમો અનાદિ અનંત છે કે જે કાયમ એના પૂર્વ પર્યાય ઉત્તર પર્યાય આવો નિયમબદ્ધ સંબંધ છે. એવી જ રીતે સમ્યક દર્શન રૂપી કાય થાય એના એના સિદ્ધાંત જોઈએ ચાલુ વિષયમાં, ત્યારે એ સમ્યક દર્શન થાય એને અનુરૂપ પૂર્વ પર્યાયોના પ્રકાર છે, એ પ્રકારનું વર્ણન કરતા એના રૂપે કહે છે કે પોતાના અતિશય આનંદની જેને પ્રાપ્તિ કરવી છે એ બાળમાં બીજા પ્રકારના સુખ આપના અથવા એ અટકેલી ત્યારે એને જે પરિણામ થાય છે એને સ્વરૂપ પ્રાપ્તિનું અપૂર્વ લગ્ન અને અસામાન્ય ધૂન હોય છે. એમ લગ્ન પણ એવી ને એમ ધૂન પણ એવી જ હોય છે કે જે જે વધીને આ સ્થિતિમાં આવે સમ્યક દર્શન એક એવી સ્થિતિ છે કે જે નીચેની પર્યાયો વ્યવસ્થાઓ છે એમાં જે ઉત્તમ આત્મરસ છે એ આત્મરસનો એક એવો વૃદ્ધિગત થયેલો તબક્કો છે કે જેનો જેને સમ્યક દર્શન પ્રસિદ્ધ કરવામાં આવે છે. પૂર્વ પર્યાયોમાં એની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, એને અનુરૂપ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે એવું જે વધવાપણું છે એને કારણ પણ કોઈ એક સ્થિતિ કાર્ય કરી શકે એવો વ્યવહાર કરવો જે ઉચિત છે. પણ એ વ્યવહાર કરવો તે ઉચિત છે, તેના ઉપર વ્યવહારનો આરોપ આવવા યોગ્ય તે પરિણામ છે, વ્યવહાર કરી શકવા યોગ્ય તે પરિણામ છે. પણ કોઈ શુભ ભાવો ઉપર વ્યવહાર કરી શકવા યોગ્ય તે પરિણામ વિકલ્પ થયો ત્યાગ થયો દાન થયો માટે એને એ મારો વ્યવહારની પણ મર્યાદા છે. વ્યવહારને યોગ્ય હોય તેના ઉપર વ્યવહાર થઈ શકે, વ્યવહારને યોગ્ય ન હોય તેના ઉપર વ્યવહાર ન થઈ શકે. જેમ કે આ જીવને શરીરને નિમિત્ત નિમિત્ત દુઃખ બને છે તો આ શરીર ભાવ એમ વ્યવહાર થઈ શકે પણ આ શરીર વાળો એમ વ્યવહાર નથી શકે. આ પણ જગતના રક્ષણો છે, આ પણ જગતના રક્ષણો છે, છતાં આ જીવની સાથેનો વ્યવહાર કથનનો કોઈ પ્રયોગ કથન પ્રયોગ પણ આ શરીરના રક્ષણો સાથે થઈ શકે, બીજાના શરીરના રક્ષણો સાથે એની મર્યાદા છે વ્યવહારની. પૂર્વ પર્યાયમાં જે કાંઈ એને સમ્યક સમ્યક થઈને આત્મરસ ઉપજવાનું થયું એ આત્મરસ વધતો 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 કેટલો વધો કે એકાકાર દશા ઉત્પન્ન થાય એટલે વસ્તુથી પ્રાપ્તિ થઈ એમ. એટલે જેટલું કારણ આપે એટલું કાર્ય થાય ત્યાં આત્મ સ્વરૂપ તો જોયું પરોક્ષ જ્ઞાનમાં અનુભવ વિના સ્વરૂપ નિશ્ચય થયો, સ્વરૂપનું અવભાસન થયું ત્યાં સ્વરૂપ રસ પણ ઉપજ્યો, પોતાનું સ્વરૂપ રસ પણ ઉપજ્યો. પણ જેટલે હદે ઉપજવું જોઈએ એટલે હદે ન ઉપજે ત્યાં સુધી વિકલ્પ બંધ થઈ ગયો, વિકલ્પનો અભાવ થઈ નિર્વિકલ્પ થતી નથી. એમાં જેટલો પુરુષાર્થ તીવ્ર તેટલું ઓછા સમયમાં એકાએ થાય, જેટલો પુરુષાર્થ મંદ તેટલો કાળ વધારે લાગે એને કાળાંતર પણ છે. જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, કારણ આપતા વિના કાર્ય આવતું નથી. એટલે પૂર્વ પર્યાયો ગમે તેવી હોય ને સમ્યક દર્શન થાય એમ બનતો નથી. સમ્યક દર્શન પહેલા સમ્યક દર્શનના કારણરૂપ પર્યાયોનો આરોપ ઉચ્ચાર અને વ્યવહાર જેના ઉપર કરવામાં આવે છે એ પણ ચોક્કસ પ્રકારની યોગ્યતાવાળી વ્યવસ્થા હોય છે. એ ગમે તેવી વ્યવસ્થા હોય છે એમ કે પૂર્વક્રમ જેટલું કારણ આપે છે એટલું કાર્ય થાય છે, જો એ કારણ આવતું જ નથી તો કાર્ય થતું જ નથી.
કારણ ને નપુંસક બનાવો છો અને કાર્ય ને એમાંથી ઉત્પત્તિ જાહેર કરો છો. ભાષા પદ્ધતિ જે પ્રકારે છે
એમાં કારણ કાર્ય નો આરોપ છે, ઉપચાર છે, વ્યવહાર છે કે
કારણ કાર્ય શબ્દ જ પછી તો બીજા શબ્દ
કહી શકાય છે એમ કહેવું કથન. તેની અંદર શું કહેવું છે એ કથન કરવાનો દોષ નથી. પાણીનો પ્યાલો લાવો એમ કહ્યું તો કઈ એમાં વાંધો નથી, પણ શું સમજવું એની અંદર. ગમે તેવા વ્યવહારના નિશ્ચયનું જ્ઞાન અભંગ બને રહે છે. નિશ્ચયનું જ્ઞાન એટલે વસ્તુ જે છે એનું જ્ઞાન ચોક્કસ સ્વરૂપે વસ્તુ છે. અહીંયા કારણ કાર્યની બે પર્યાયો છે. વ્યવહાર કથન ચાલતી હોય ત્યારે પણ નિશ્ચયનું જ્ઞાન તો એમ રહે છે કે સમય સમય કોઈ જીવી રીતે આગળ વધતો હોય, આગળ વધવાને બદલે પાછળ જાય એને શું કારણ કહેવાય? તો પાછળ જવાનું એને કારણ કહેવું એમ એને કારણ કાર્ય લાગુ પડતા
નથી.
જ્યાં લાગુ પડે છે ત્યાં ભેળ દર્શાવો છે અથવા પૂર્વ અવસ્થાઓ આવી હોય છે એવું જ્ઞાન કહેવાય. જેથી કોઈ જીવ સમીર દર્શનનો અભિલાષી મેળવણી કરી શકે કે આવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે કે નહીં. ઉત્પન્ન થઈ નથી આવી સ્થિતિ તો સમીર દર્શનની આશા રાખવી યોગ્ય એમ સમજ.
કારણ કાર્ય પર્ટિક્યુલર વર્ડ મૂકવાનું કોઈ કારણ નથી. એનું
કારણ એ છે કે ત્યાં એટલું સમજવાનું છે કે આવી દશા અવશ્યમ ભાવી હોય છે.
એટલે પછી એને કારણ કાર્ય શબ્દ કહેવાનો કોઈ અર્થ રહેતો નથી. પછી તો એક એમ સમાજબદ્ધ ઘટના કહેવી જોઈએ.
સાથે તો વાંચો પડાય
શબ્દ હેતુ પૂરો હોય છે. શબ્દ નથી મૂકી
શબ્દ સાથે નામ ન પડાય. હેતુ શું છે? હેતુ
શબ્દ મૂક્યા હોય એટલે કોઈ બી શબ્દ આમ નામ નથી મૂક્યા. એટલે
મૂક્યા
એમાંથી વ્યક્ત થતો ભાવ દર્શાવવા માટે
હેતુ આટલો જ છે કે પૂર્વ પર્યાયો આવી હોય એ એવું જ્ઞાન કરાવવાનું
છે. બરોબર. એમાંથી જે વ્યક્ત થતો ભાવ હોય એ ભાવને અનુરૂપ શબ્દ મૂક્યા હોય.
હા, પણ આવો ભાવ અનુરૂપ આમાં બરાબર લાગે છે.
આ ભાવ કઈ રીતે મૂકશે?
એમાં જ્ઞાન કરાવવા માટે એને કારણરૂપ પરિણામ કહેવાય. એમાં વ્યવહાર કરવાનો થતું નથી.
વ્યવહાર નિશ્ચય સાપેક્ષ
નિશ્ચય એમાંથી આ નીકળે છે. નિશ્ચય એમાંથી આ નીકળે છે કે આ આવા પરિણામ થાય એને પરિણામ થાય એવો એના ઉપર જ આરોપ આવી શકે. એ સિવાય બીજા કોઈ પરિણામ ઉપર આરોપ આવી શકે.
એ કારણ આપવાની વાત છે ને. આ તો આ કારણ થવાની વાત નથી, આપવાની વાત છે.
આપવાની
આપવા ઉપર તો ભાર છે.
જ્યારે કોઈ પ્રેરણાત્મક ઉપદેશાત્મક આદેશાત્મક કથન પદ્ધતિ હોય ત્યારે એને અનુરૂપ શબ્દ આવે એમ કહે કે આમ કરો એવું જે આદેશ છે ઉપદેશ છે એમાં એ આદેશાત્મક છે જેને ઇમ્પરેટિવ ફિગર ઇમ્પરેટિવ સ્પીચ કે વ્યાકરણ ફિગર ઓફ સ્પીચ અંગ્રેજીમાં ગ્રામર છે. ફિગર ઓફ સ્પીચ નામનો વિભાગ જુદો છે. એમાં કથન શૈલીના પ્રકાર લીધા ફિગર ઓફ સ્પીચમાં, કે કેવી કેવી કથન શૈલીના પ્રકાર છે, આશ્ચર્યાત્મક કથન શૈલી હોય ત્યારે આવો પ્રકાર આવે, પ્રશ્નવાચક કથન શૈલી હોય ત્યારે આવો પ્રકાર આવે, ઉપદેશાત્મક કે આદેશાત્મક હુકમ ફરમાન જેમાં હોય એમાં આવો પ્રકાર આવે, એના બધા એનો અભ્યાસ કરવામાં આવ્યો. તો ત્યાં જે પ્રકારથી કથન શૈલી આ ચાલુ હોય ત્યાં એવો શબ્દ પ્રયોગ થાય, શબ્દની સાથે તો વાંધો પાડવો નહીં.
શબ્દ જ્ઞાની પુરુષ
એની પાછળ હેતુ શું છે, જ્ઞાની પુરુષોના શબ્દોમાં જેટલો વિવાદ કરવો હોય તો એને વિવાદ કરવો હોય તો જેટલો કરવો હોય તો આપી શકે, પૂરો પૂરો આપી શકે. સમયસારમાં રાખવા કે સમયસારનો પહેલો અધિકાર શરૂ થયો ત્યારે જીવ અને પુદ્ગળની ભૂમિકાથી શરૂઆત કરી. પ્રથમ ત્રીજી ગાથામાં એમ કહ્યું કે છ દ્રવ્યો પોતપોતાના દ્રવ્યનું પર્યાય સ્પર્શે છે અને જરા પણ એ ક્ષેત્ર અવગાહી હોવા છતાં આ લોકમાં સર્વત્ર રહેલા હોવા છતાં કોઈ કોઈને જરા પણ સ્પર્શ આકાશ ધર્માસ્તિકાય નહીં, અધર્માસ્તિકાય નહીં, આકાશના ક્ષેત્રમાં જ બધા છે, ઉદ્ગળોને નહીં, કાળાઓને નહીં, જીવોને નહીં, કોઈ જગ્યા એવી ખાલી નથી જ્યાં છ દ્રવ્યનું અસ્તિત્વ નથી. આ વિશ્વમાં 14 રાજુ 14 બ્રહ્માંડ જે લોક છે એમાં ત્યાં એક પિન પોઈન્ટ જેટલી જગ્યા ખાલી નથી કે જ્યાં છ દ્રવ્યમાંથી એક દ્રવ્યની પણ અનુપસ્થિતિ હોય. તેથી કર્મ ને લઈને જીવ ને વિભાવ થાય છે એ વાત આમ પછી. હવે જયારે અજીવ નો અધિકાર શરૂ કર્યો ત્યારે કે જે જીવના વિભાવ છે પેલા જીવનો વિભાવ જીવથી સાબિત થયો, અજીવ અધિકારમાં આગળ ચાલતા એમ કહ્યું કે જીવનો વિભાવ છે એ અજીવ અજીવ છે, જીવ જ નથી. ત્રિકાળી ધાર્મિક તત્વ બતાવવા એની દ્રષ્ટિ એની ઉપાદેતા ની અપેક્ષા છે
અજીવ
એમ કહ્યું કે તે અજીવ છે. તેનો વિભાવનો સ્વભાવ કર્મ પ્રકૃતિને સદ્રસ હોવા છે, તે કર્મ જ તેનું કારણ છે. શું કહ્યું? કર્મ તેનું કારણ છે અને તે પુદ્ગળ સ્વરૂપે છે, પુદ્ગળમય પરિણામ છે.
બરોબર,
પુદ્ગળના પરિણામ પુદ્ગળમય છે, પુદ્ગળ ના એમ એ નથી,
પુદ્ગળમય
પરિણામ છે. હવે જો વિવાદ કરે ને તો કોઈ રીતે પેલા તો હજી આપ એમ કયો છો જીવના વિકારી કે અવિકારી પરિણામ જીવ કરે, અજીવના વિકારી કે અવિકારી પરિણામ અજીવ કરે, હવે અહીંયા આ ક્યાં નહીં છું કે આપ જીવના વિકારી પરિણામ છે પુદ્ગળમય છે પુદ્ગળના ક્યાંથી કારણ સર્વજ્ઞ નામ દ્વારા સંસાર અવસ્થામાં પણ આમ છે. સાહિત્યથી માંડીને 68 સુધીની ગાથા વળ્યો તો સંસાર અવસ્થામાં પણ આમ
બરોબર
શું છે કે ત્રિકાળ સિદ્ધાર્થમાં છે ઉદ્ગળ ભય કહેનારનો હેતુ ને કહેનારનો આશય શું છે એ ખ્યાલ કેટલી વાત છે એવા વાત સહજ જે પરિણામમાં વીર્યની ગતિ છે એ ગતિમાં જેટલું વિશેષપણું થાય છે, જેટલું વધુગતપણું થાય છે, એ અનુસાર એમ પછી નીકળ્યા છે, ઉત્તર કર્યા છે, આધાર છે.
બરોબર.
નિયત સ્થાન આપવા માટે શબ્દ પ્રયોગ ગમે તે કરવામાં
આવે. નિયત સ્થાન એ જુદી ચીજ છે અને અન્વય એ જુદી ચીજ છે,
પણ છતાં ઘટાડ કરવામાં કોઈ જ તે જ પર્યાય ઉપચાર ને યોગ્ય છે, અને તે સિવાય ની બીજી કોઈ પર્યાય ઉપચાર ને
યોગ્ય
છે.
ભ્રાંતિ માં પડવાનું પછી તો પર્યાય ઉપર તમારે દેવું
પડશે,
ભલે પણ ભ્રાંતિ માંથી નિવર્તવાનું બી પર્યાય ઉપર છોડવું પડશે.
લાયક એવી અવસ્થાઓ પોતામાં ઉત્પન્ન નહીં હોવા છતાં એમ ભ્રમમાં રહે છે, આમ કરતા 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 સમય
દર્શન. મારે તો કહ્યું કે ભ્રમ બી એના પર્યાય ને અવલંબીને પછી તો મૂકી જ દેવાનું છે,
મૂકી દેવાનું છે, પણ જ્ઞાન કરવા માટે છે કે પ્રયોજન છે, કે જ્ઞાન કરવાનું કઈ પ્રયોજન છે કે
નહીં. એટલે એ પ્રયોજન શું?
જેને પોતાનું સુખ મેળવવું છે અને સુખનું પ્રયોજન છે, ત્યાં સુખને રસ્તે હું ભૂલું છું કે નથી ભૂલતો, એવા જાણવાનું પ્રયોજન છે કે નહીં છે કે નથી. જેને સુખ જોઈએ છે, સુખ પ્રાપ્ત કરવું છે, સુખને માર્ગે જવું છે, એ આ માર્ગ બરાબર છે કે આ માર્ગ બરાબર નથી એમ જાણવાનું એને પ્રયોજન છે કે.
પણ જાણપણાની તો પર્યાય ઉપર જ મૂક્યું, જાણપણાની બી પર્યાય ઉપર જ મૂક્યું ને,
એ ભલે પર્યાય ઉપર, પણ એનું પ્રયોજન ક્યાં છે? આપણે એમ કહીએ, તર્ક આપવાનું કે કોઈ માણસ એમ કહે કે પ્રતિકૂળતાને લઈને દુઃખ નથી, દુઃખ તો અજ્ઞાનને લઈને છે કે આ મને પ્રતિકૂળતા છે, એનું એવું જે આ પ્રતિકૂળતા છે એવું જે અજ્ઞાન છે એને લઈને દુઃખ છે. મને એ દશામાં દુઃખ નથી ક્યારે કે એમને એવું અજ્ઞાન નથી વર્તું કે આપણને પ્રતિકૂળતા છે, રોગ આદિ કે એની ઉત્સર્ગ પરીક્ષા આવે ત્યાં દુઃખ નથી. તેથી નિયમ તો સિદ્ધ થઈ ગયો કે એને કારણે દુઃખ નથી, છતાં જે અજ્ઞાની જીવ છે એને કારણે દુઃખ માને ને સમજીને દુઃખ રૂપે પરિણમે છે, એને એવી પ્રતિકૂળતા આપવાનો વિકલ્પ છે. એ વિકલ્પમાં એને ભલે પ્રતિકૂળતા થાય તો એને અજ્ઞાન ને લઈને દુઃખ થાય, કઈ એમાં વાંધો નથી. ન્યાય નો વિષય બહુ અસર કે ત્યાં જગતના પ્રાણીઓને પ્રતિકૂળતાથી દુઃખ હોવાથી સમ્યજ્ઞાની જીવ પણ એમ વિચારે છે, ભૂમિનો જીવ હોય તો પણ એમ વિચારે છે કે મારા મનથી વચનથી કાયાથી એકેન્દ્રથી માંડી પંચેન્દ્રિય પર્યંતના કોઈ પણ બરોબર.
એટલે માત્ર વસ્તુ સ્થિતિ ની સાથે બાજુમાં પછી ન્યાયના વિષયને બી જોડવો જ પડે દરેક ઠેકાણે.
હા, ન્યાય જોડવો જોઈએ. અને ન્યાયનો વિષય સૂક્ષ્મ છે, થોડો અટપટો છે, વિચિત્ર છે. વિચિત્ર કેમ છે કે એક જ સિદ્ધાંત પોતાને માટે લાગુ કરાય ને એક સિદ્ધાંત બીજાને માટે, બીજાને માટે લાગુ કરાય ને પોતાને માટે, એવો ન્યાય મળે છે. જેમ કે કોઈ પોતાને પ્રતિકૂળતા આપે ત્યારે એ સિદ્ધાંત લાગુ કરે કે એનો ઈરાદો મને પ્રતિકૂળતા આપવાનો છે, એનો ઈરાદો પ્રતિકૂળતા આપે છે, ત્યાં તો એમ વિચાર કરે કે એ જીવના સ્વતંત્ર એવા પરિણામ છે જે એને પ્રતિકૂળતા થવી ન થવી એ જીવના પરિણામને આધીન નથી, એના વ્યાજ અને
આધીન.
જે કાંઈ અહીંયા પ્રતિકૂળતા થાય છે ખરેખર પ્રતિકૂળતા પ્રકાર છે, એને હું જ્ઞાતા એમ ન્યાય પડે. ન્યાયનો વિષય એટલો બધો વિચિત્ર છે કે ઘણું મંથન ને ઘણી વિચારણા મળે ત્યારે થોડું ચોખ્ખું થાય એમ નથી.
બરોબર.
પુરુષાર્થે ચડેલો જીવ એમ વિચારે કે મારા પરિણામમાં જેટલી પુરુષાર્થની વૃદ્ધિ થશે એ વૃદ્ધિ થતા સમય દર્શન આવશે. જો વૃદ્ધિગત પણ એ થાય કારણની કચાશ અને કારણની વિપરીતતા જે પર્યાયો નિયત ક્રમમાં સ્થાપના છે એવા પર્યાયો ન હોય અને એવા એને ભળતા પર્યાયો હોય ત્યારે એને કારણરૂપ પર્યાયો નથી અથવા કારણની કચાશ છે એમ ન કહેવાય, પણ કારણની વિપરીતતા છે. જેમ કે તત્વજ્ઞાનનો અભ્યાસ એ સંયુક્ત દર્શનનું નિમિત્ત કારણ. છતાં તત્વજ્ઞાનના અભ્યાસી જીવને શુભની રૂચિ રહે અને સિદ્ધાર્થની રૂચિ ન થાય તો એ ગમે તેટલો અભ્યાસ કરે તો પણ એને કારણનો વિપર્યાસ છે, કારણનો પ્રચાસ
નથી,
કારણનો વિપર્યાસ છે. વિપરીત કારણ માંથી અવિપરીત કારણ એમ કહેવાય છે. એટલે કે એવો વિપરીત કારણ નો પૂર્વ પર્યાય હોય, વિપરીત કારણ પૂર્વ પર્યાય હોય, ઉત્તર પર્યાયમાં અવિપરીત દેખા હોય એમ
બને નહીં
એમ જોઈને એને કારણકારી કહેવામાં
આવે.
નિશ્ચયથી આ કારણ છે ને આ અનુકારણ છે.
બરોબર.
ન્યાયનું ઉલ્લંઘન કરીને તો સામાન્ય રીતે પણ ચાલુ ન જોઈએ. પરમાર્થના વિષયમાં તો પ્રશ્ન છતાં એક એવો પણ ન્યાય છે કે જ્યાં ન્યાયના લેવલ થી ન્યાયના સ્તર થી પર જઈને પરમાર્થની પ્રતિ થાય. એક એવો સ્તર પરમ શુદ્ધ નિશ્ચયનો વિષય થાય ત્યાં હે ઉપાદે, જ્યાં વિષય પૂરો થાય છે ત્યાં હે ઉપાદે સ્થિતિ પૂરી થઈ ગઈ, ત્યાં હે ઉપાદે અથવા હે ઉપાદે નું કથન ત્યાં માત્ર કથન માત્ર. કેમ કે જ્યાં જ્ઞાતા દ્રષ્ટા પણ છે ત્યાં હે ઉપાદે છે, જ્યાં જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થઈ ગયું અને જ્ઞાતા દ્રષ્ટા પણ રહી ગયું ત્યાં હે શું ઉપાદે છે, ત્યાં હે ઉપાદે છે. હે ઉપાદે તો વિવેકનો વિષય, શું હે છે આત્માને, શું ઉપાદે છે એ તો એક વિવેકનો વિષય છે. જ્ઞાનનો જે વિવેક છે છતાં એ પરમાત્મા પ્રકરણમાં એક એવું સ્તર પણ છે કે જ્યાં એ ઉપાડે સ્થિતિ પૂરી થઈ જાય. ઘણી વસ્તુ ઘણી વાતો છે જ્યાં જ્યાં જે જે બુદ્ધિ યોગ્ય છે ત્યાં સમજ
આત્માથી જન્મીએ છીએ.
અસાધારણ વિદ્વાન, અસાધારણ જૈન દર્શન
શ્યાદવાદ
હૈ તો સંશયવાદ હૈ, વસ્તુ કા વસ્તુ સ્વરૂપ કા કોઈ ઠિકાના
નહીં છે.
આમાં
ચાંચ ને ડૂબી
પોતે જે દ્રષ્ટિ ગ્રહણ કરી છે એ દ્રષ્ટિથી બધું માપવા જાય તો ન પણ માપવા. પોતાના હિત માટેનો દ્રષ્ટિકોણ શું હોવો
બરોબર.
કર્મથી વિભાગ નથી થતો દ્રષ્ટિકોણ ફરતો ફરતો નથી
બરોબર.
વેપારી વેપાર કરે ત્યારે ખર્ચ કરે ત્યારે પણ દ્રષ્ટિકોણ નથી બદલાય. સારો ગ્રાહક આવે એની સાથે ખર્ચ કરે ખુશી કરવા તો પણ ત્યાં દ્રષ્ટિકોણ વધારે સામાન્ય વેપારી કરતા એ વેપારી
વધારે
એના માટે દુકાને આવે ચા મગાવવા એટલે નાસ્તો મગાવે, નાસ્તો મગાવવામાં બધા ની પૂરી
મગાવે
છે કે
આની જે તમે એવું જ પણ કહ્યું છે વિતરાકતા પકડો, વિતરાકતા નો મુદ્દા થી જુઓ
નિયંત્રણ
એવી દલીલો બધી કરી
શાસ્ત્ર કથનો છે એ બધાને જુદા જુદા શાસ્ત્ર કથનો જીવ પોતાના દ્રષ્ટિકોણથી વિચારે કહેનારના દ્રષ્ટિકોણને ત્યાં વિચારે એ શાસ્ત્રમાં યથાર્થ પદ્ધતિ નથી.
કહેનાર શું કહેવા માંગે
કહેનાર અહીંયા શું દ્રષ્ટિકોણ અપનાવીને કહે છે
બરોબર.
બસ એટલું બે કેમ અહીંયા એમ કહે જેટલું કારણ આપે એ કાર્ય આવે તો કોઈને એમ લાગે કે આ તો રીતસર પર્યાય ને કરવાની જ વાત ચાલે છે, પર્યાય ને બિલકુલ કશું થતું નથી. જાણે કોઈ પર્યાય ને કરવાની વાત ચાલે છે, હું કારણ આપીશ જેટલો પુરસ્કાર કરીશ એટલું એટલું વહેલું છે કારણ આપતું બરાબર માટે જરૂર છે આ વાત લેવા તારું સ્વરૂપ કેવું કે પરિપૂર્ણ તારું મૂળ સ્વરૂપ કેવું કે પરિપૂર્ણ સારું પર્યાય અપેક્ષા એ પ્રયોજન કેટલું કે પરિપૂર્ણ
શુદ્ધિનું.
હવે પર્યાય દ્રષ્ટિ વિના હું વિચિત્રતા વિશે, પર્યાય દ્રષ્ટિ રાખ્યા વિના પર્યાયનું પ્રયોજન સિદ્ધિ, પર્યાયના પ્રયોજનની સિદ્ધિ પર્યાય દ્રષ્ટિ રાખ્યા વિના થાય. અને જે પરિપૂર્ણ શુદ્ધિ સુદૃઢ જે સ્વરૂપ છે એ હું છું એવો દ્રષ્ટિકોણ ક્યારે છોડ્યા વિના પક્ષમાં જ પ્રવૃત્તિ થાય. પોતાના અહંપણાનો જે દ્રષ્ટિકોણ છે એ સદા એમને એમ રહે છે, વચન વ્યવહાર કે પ્રવૃત્તિ નો પ્રકાર ગમે તે સંસ્થાન ચાલે તો
બરોબર.
ત્યાં કોઈ દલીલ કરે કે ભગવાન આપ તો દેહ ને આત્મા ભિન્ન બતાવો છો, દેહ ને આત્મા ભિન્ન છે, કોઈ જીવ ને ત્યાં કચરા થાય શરીર કચરાઈ જાય તો શરીર કચરા નથી, આત્મા તો ક્યાં કચરાય જ છે, એની એની સ્થિતિ જોઈને ભલે અજ્ઞાન કરીને દુઃખ છે એને દુઃખ હોય એવા કઠોર પરિણામ, ભલે એને દુઃખ થાય એવા કઠોર પરિણામ દયા
દ્રષ્ટિ પોતાની,
અને છતાં એને સૌ પ્રાપ્તિ નો દ્રષ્ટિકોણ છે ત્યાં અખંડપણે એમને જળવાયેલો
છે.
બરોબર. પરક્રમી આશ્રિત આટલો વિકલ્પ હોવા છતાં દયા નો વિકલ્પ એને જીનોક્ત વ્યવહાર એવું ભગવાન જીનેન્દ્ર આવો વ્યવહાર આવો વ્યવહાર પાડનાર જીવ ન હોય તો એને મુનિ દશા છે એનો વિચાર પણ કરી
શકાય.
ફેરફાર દેખાય મુનિ દશા વિચાર કરવાનો સવાલ
થતો
કે કારણ વિપર્યાસર્યાયમાં કાર્ય થવાનું છે એને ઉચ્ચારની યોગ્ય જે પરિણામ છે એને કારણ કરી શકાય છે એના અનુરૂપ ચોક્કસ પ્રકારના એની અધુરાશને એની ઓછાઈને લઈને એને પ્રકાશ કહેવામાં આવે છે. પણ એવા પરિણામ ન હોય ને ભળતા આર્ટિફિશિયલ પરિણામ હોય તો પ્રકાશ વિપર્યાસ.
બરોબર.
એવા વિપર્યાસ એનો કદી કાર્ય થતું નથી ને એના ઉપર કારણનો આરોપ પણ આપી શકાય
નહીં. બરોબર. પરિણતિ ઘડવાનો તો જ્ઞાની પુરુષોનો આશય નથી, એમ નથી પરિણતિ ઘડવાનો કોઈ જ્ઞાની પુરુષોનો કોઈ જીવની પરિણતિ ઘડવાનો
કોઈ સીધો સીધો પ્રકાર એવું કે જેમ બધા કોઈ જીવને મારા સિદ્ધિ એવો જે વિકલ્પ છે એમ સર્વ જીવને આવા સિદ્ધિ પ્રાપ્તિ હોય એવો પણ વિકલ્પ આવે છે.
એ તો વ્યક્તિગત વાત થઈ, હું તો જ્ઞાની પુરુષોની વાત કરું છું. શાસ્ત્રની રચના કરે કારણ કે એમને પોતાને કોઈને બી પછી તો પરિણતિ આથી કોઈ જીવની પલતા છે કે એવો કોઈ તો આ છે નથી.
આનાથી પલતા છે કોઈનું ઉપાદાન પલટવા તૈયાર થયું છે ત્યારે એની થવાના શું ફળ થાય જેટલો રાગ છે એટલું રાગ રૂપ કાય થાય છે.
નિશ્ચય વ્યવહારની સમતુલા જે પેદા કરી હોય ચિત્ર કરે એ કોના દ્વારા પેદા કરી સમજ્યું છે.
એને જીવેન્દ્ર દ્વારા પ્રણીત છે એમ કહેવામાં આવે. પણ કોઈ પહેલા જીવેન્દ્ર તો થયા નથી,
અનાદિથી.
આ વિશ્વમાં પ્રાણો જીવ પ્રાણો પ્રાણો જીવ પહેલા અનાદિથી જીવેન્દ્ર દ્વારા તે પ્રણીત છે. પ્રણીત છે એટલે કેળ કથનમાં પ્રસિદ્ધ છે. વ્યવહાર નિશ્ચયની આવી એટલે કે જયારે જે કોઈ જીવ શુદ્ધિના માર્ગે પ્રયાણ કરે છે, આગળ વધે છે, વિકાસ કરે છે, ત્યારે પરિપૂર્ણ શુદ્ધિના અભાવમાં અશુદ્ધિનો જે પ્રકાર છે એની મર્યાદા આપે છે એમ અમારો અનુભવ કહે છે. પ્રતિષ્ઠિત અમારો અનુભવ આપ કહે છે એ માર્ગે ચાલતા જે પરિણામમાં જે મર્યાદા ઉત્પન્ન થઈ એને આ પ્રતિત કરતા ગયા. એ પ્રસિદ્ધિ કરી એને કોઈ પણ ઉદ્દેશક ઉદ્દેશની ભાષામાં એમ કહ્યું કે આમ કરજો ને આમ નહીં કરજો એમ પણ એ ઉદ્દેશની ભાષા. પણ તેથી કોઈ કરે ન કરે એ પ્રશ્ન રહેતો
નથી. પ્રસિદ્ધિ નિષ્પ્રયોજન, પ્રસિદ્ધિ બી નિષ્પ્રયોજન થઈ એમની. એટલે જ્ઞાની પુરુષોની જ્ઞાની પુરુષોની ક્રિયા બી નિષ્પ્રયોજન ચાલે છે.
વિચારતા પોતાની વિચારતા ને સિવાય થઈ જે જીવો ને નિહિત ની દરકાર જાગશે કરી દેશે એને આવા હિતોપદેશો નિમિત્ત ગણાશે. બીજા જીવો એ જ વચનોને વાંચશે સ્વહિતની દરકાર નહીં હોય એમાં એ શું કરે એ તો એના રસ્તે કરે.
આવી વિકલ્પ એમને આવવાનું આવી વિકલ્પ એમને નહીં આવવો જોઈએ.
વિકલ્પ આવવો ન જોઈએ પણ જ્યાં પૂર્ણ શુદ્ધિ નથી ત્યાં આવી જાય
છે. ઉન્મુક્તતા કહેવાય છે ને પોતાની ઉદ્દેશ પૂર્ણ શુદ્ધિ એ જ્ઞાની હું તો શું કહું છું શ્રેષ્ઠી વાત કરું છું.
અનંત ભગવાન ને તો વિકલ્પ નહીં આવે. અનંત ભગવાન ને
બરોબર
પોતે પરિપૂર્ણ વિતરાગ દશામાં પરિપૂર્ણ ધ્યાનસ્થ દશામાં નિરવશેષ અંતર્મુખ દશામાં સ્થિર છે. જ્યારે દશા પ્રાપ્ત પુણ્યયોગ એવો છે કે કરોડો ની અબજો જીવો આવે ના જાત ને સંપ્રદાય નો ભેદ નથી ત્યાં. ગૌતમ અને આપનું આરાધન કર્યું અમારો નંબર નંબર પેલા કેમ આત્માના આનંદ સ્વરૂપ ની અંદર થી ખરેખર લગ્ન લાગે જે જીવને પોતાના નિજાનંદ ની પ્રાપ્તિ ખરેખર અંદર થી જરૂરી લાગે અંદર ખરેખર આત્મા કે આત્મા ની લગ્ન લાગે એને અંદર ની લગ્ન કહે છે. એ સિવાય બીજો કોઈ વિષય વસ્તુ રહેવો પરિણામમાં એ ખરેખર લગ્ન છે. એની લગ્ન લાગે તાલાવેલી જાગે ચટપટી લાગે એમાં મોરું થાય છે પોસાય
નહીં ન પોસાય
તાલાવેલી નો વિષય સુગાની બહુ પ્રસિદ્ધ એ ચર્ચા અમારે વાત શાંતિ જમીને કરવા ગયા એક જ પહેલો જ પ્રશ્ન બેસતા પૂછ્યો આ પ્રશ્ન પહેલા
કઈ
યા તો વિકલ્પ ફૂટ જાયગા યા તો શરીર
ફૂટ જાયગા
શું તાલા પ્રાણ છૂટી જાય તો છૂટી જાય પણ હવે વિકલ્પ રહે એ વાત કરવાની વિચારમાં રહેવું વિશે
બરોબર એમ અલાવે
એ તાલાવી લાગે સ્વપ્નમાં પણ એ જ રહે જાગ્રત હો સ્વપ્ન હો નિંદ્રા હો બીજો કોઈ જાણે પરિણામની ધારામાં ફેર નથી એ પરિણતિ ઉત્પન્ન થઈ ગઈ છે. પરિણતિ ઉત્પન્ન થઈ જાય સમય દર્શન પહેલા
પરિણતિ
ઉત્પન્ન એ ધારા ઉત્પન્ન થઈ ગઈ છે. જાગે છે ઊંઘે છે કોઈ પ્રવૃત્તિમાં છે એક જ પર લગ્ન છે ને એક જ પરિણતિ છે. સ્વપ્નમાં પણ એનું એ જ રહે ગુરુદેવ નારાયણ ગમે તે જ્ઞાની ના હોય વિષય તો જે છે તે સ્વપ્નમાં પણ એનું એ જ રહે એટલે કે કહેવાની જરૂર નથી તે જાગૃતિમાં બીજું કાંઈ જયારે સ્વપ્નમાં પણ એ રહે તો જાગૃતિ ના બીજું કઈ આવે એ પ્રશ્ન રહેતો
નથી. બરાબર
સ્થિતિ એ જ રહે તેને આત્મા પ્રાપ્ત થાય આત્મા પ્રાપ્ત થાય એ પ્રશ્ન રહેતો
નથી.
ગેરંટેડ વાત નથી. પૂર્વ સ્થિતિ આવી હોય અને કારણ કહીએ રહેવાને એને ઉત્તર સ્થિતિ આવી જ થાય છે એમ પોતાના સ્વાનુભવથી કોઈ પણ સાધક થઈ શકે. કોઈ પણ સાધક પોતાના કામ ગોષ્ટી આવી છે એમ જ કહે છે, એમ જ કહે કે આવી સ્થિતિ ઉત્પન્ન થાય અને આવી સ્થિતિ પાસે પ્રશ્ન ઉપસ્થિત થવાનો શંકા થવાની જગ્યા નથી કે કેમ બીજી કાંઈ પ્રશ્ન એ કર્યો છે કે તત્વ નો અભ્યાસ પણ ઘણા વખત કરી કેમ અમને અનુભવ થતો નથી. આ એક એવો વિષય છે કે એના પૂર્વ પર્યાયો ચોક્કસ પ્રકારના હોય છે, પર એની પછી સારી હોય છે એવું ન હોય ને એમ માને કે ઘણા વખતનો તત્વાભ્યાસ માટે સમજવું જોઈએ એવું ઘણા કાળ સાથે એને સમજ નથી. એમાં કાળનો ફેક્ટર લાગુ પડતો
નથી. બરોબર.
એમાં તાલાવેલી લગ્ન અને ધૂન લાગુ પડે છે. એક દિવસ ઉપદેશ પ્રાપ્ત ગર્ભ દિગંબર છે, શાસ્ત્રો તો વાંચ્યા હતા, પૂછ્યું કે શાસ્ત્ર અભ્યાસ કર્યો તો મને કીધું શાસ્ત્ર અભ્યાસ દુકાને ધંધો મૂકી મૂકી શાસ્ત્ર વાંચતા હતા. પ્રકૃતિ પાછળ લાગે ધૂમ થી લાગે ભગવાન ની પૂજા કરવા ચડતી હતી પહેલા ચાર વાગે પંડિત રાખ્યો એનો સ્વર જુદો પાડે પછી લગ્ન એવી ધૂન એની સાહેબ ઘરે જમવાય ના આવે ત્યારે કહી દીધું કે જમવાનો ટાઈમ થાય તો નથી પણ ત્યાં નથી મારું પોતાનું આવું ન
આવે
જેને પાછળ લાગે એટલા જોરથી લાગે.
બરોબર.
જ્યાં સુધી દ્રષ્ટિકોણ આપનો નતો આવ્યો એટલે એ પૂજા અને એ શાસ્ત્ર અધ્યયન કઈ કાર્ય લખ્યું છે એટલી લગ્ન થઈ એમાં આત્મા મૂકેલી વાત છે. તાલાવેલી ને ધૂન ન હોય તો એ કચાસ મૂકી કારણ
વિપરીત થાય.
ત્યાં સુધી શુદ્ધાત્મા ની રુચિ ઉત્પન્ન થતી જાણે શુભની રુચિ.
બરોબર.
જે કોઈ રીતે જે કોઈ પ્રકારે સુભાવ થાય છે ત્યારે એમ આને શિસ્ત પણ લાગે, આ ઠીક છે, આ કરવા જેવું છે, આમ છે, આ શુભની રુચિ છે, એ વિપરીત રુચિ છે. અશુભની રુચિ તમારી અંદર નિહિત છે, ગર્ભિત છે, કેમ કે શુભનું ફળ આવશે ત્યારે અશુભમાં થાય. અત્યારે તો માનો કે જે મનોજ્ઞ વિષયો છે એનો ત્યાગ પણ કરે, પણ શુભની રુચિ અશુભમાં ન જાય તો પણ એ રુચિની અપેક્ષ થાય, એ વિપરીત રુચિ થાય. એકાંતે શુદ્ધાત્માની રુચિ, સ્વપ્નમાં પણ એનું એ જાણે ધારા છૂટી નથી, એના એના ધૂમમાં ને ધૂમમાં ઊંઘ આવી જાય અને જાગે ચાલુ જ રહ્યું છે એમ લાગે. ઊંઘમાં પણ કોઈ પરિસ્થિતિ નહીં, એવી અંદર ત્યારે એને આત્મા પ્રાપ્ત થાય થાય આવી સ્થિતિમાં પછી ન થાય એમ કોઈ કારણ દેખાતો નથી.
બરોબર, શિવાદિદેવિમંદર ભગવાન નો જય હો, પરમ કૃપાળુ શ્રી કાન ગુરુદેવ નો જય હો, સનાતન દિગંબર જયંતામણો જય હો.